તારીખ 12/1/1997, ડાયરીના બોલ નંબર 1078, 1105 અને 1109 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 7.
પુરુષ પ્રત્યેની અનન્ય આશ્રય ભક્તિનું રહસ્ય એ છે કે તેનાથી તેઓ શ્રીના આત્મહિતકારી વચનોનું યથાર્થ ગ્રહણ થવાની યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. આ એક મોટો ફાયદો છે. અનન્ય આશ્રય ભક્તિમાં આવે એનો દર્શન હોય એટલો ગળે કે એમના વચનોનો અસર તરત જ થાય, એટલે એ વચન ગ્રહણ થયા નહીતર વચનોની અસર ન થાય.
અનન્ય આશ્રય ભક્તિનું માપ અહીંથી નીકળે.
અનન્ય આશ્રય ભક્તિનું આ રિઝલ્ટ છે,
પોતાના પરિણામ પર કેટલી અસર.
એમના વચનો છે આત્મહિતકારી એવા જે વચનો છે એ તરત જ એબ્સોર્બ થઈ જાય છે. છેલ્લા જે 7-8 મહિના વિરહની વેદનામાં રાખ્યા, એટલે બહુ જ કપરી પરિસ્થિતિમાં પોતે તો મુસાફરી કરી શકે કરી શકશે નહીં એમ સમજીને પોતે જતા નહોતા. એટલી નબળાઈ, શારીરિક નબળાઈમાં હતા. ઓથારી વર્ષ હતા, ખાટલા વર્ષ હતા. એટલે બોલાવતા હતા, કપાળું દે એમને ઠીંગાડતા હતા, ફાયદા આપી આપી. એમ શું કરવા કર્યું કે ભક્તિવાન તો હતા, આશ્રય ભક્તિ ને હિસાબે બોલાવતા હતા, ઘણી ભક્તિ હતી, તો પણ એ ભક્તિ ને ચરમ સીમાએ લઈ જવા માંગતા હતા. એની ડિગ્રી ચરમ સીમાએ લઈ જવા માંગતા હતા. એ સીમા આવી એક કાગળ છેલ્લે એવો આવ્યો, હવે આપ પધારીને દર્શન નહીં દો તો રોગ થો કે મંદવાડથી મારું મૃત્યુ નહીં થાય, દેહ નહીં છૂટે, પણ આપના ઘરેથી દેહ છૂટી જશે એવું લાગે છે. આપને યોગ લાગે એમ કરજો, આવું હોય તો આવો. જોયું કે હવે ખેંચાય એટલું ખેંચવું છે, હવે ખેંચવામાં મજા નથી. તરત જ આવ્યો. એની અંદર પ્રેક્ટિકલ સાઈડ શું છે કે હવે આ જીવને પ્રત્યક્ષ યોગનું મહત્વ 100% પાછું, પ્રાણને તુલ્ય કેટલો, મારા પ્રાણ છૂટી જશે ને એને પ્રાણને બરાબર એમને પ્રત્યક્ષ યોગનું મહત્વ પાછું, પ્રાણ જશે એટલે એથી પણ વધારે મહત્વ પાછું, પ્રાણ કરતા પણ વિશેષ. તો પછી એમની આજ્ઞા કેવી રીતે ઉઠાપે, એટલે એમને જે બીજ જ્ઞાન દેવું હતું એમનો પ્રોમિસ હતો કે આ ભાવમાં અમે તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવશું. એટલે બીજ જ્ઞાન મળ્યા પછી તો એમને વાર લાગે એવું હતું, એ પણ એમને ખ્યાલ ન હતો. બરાબર દૂધને કઢેલું કરવા માંગતા હતા, ગરમ કરી કરી કરીને એવું કઢેલું બનાવ્યું કે મેળવણ નાખે એ બીજું ઢમ ઢીમ થઈ જાય, જામી જાય. એ રીતે લઈ ગયેલા. એટલે શું છે, એમને જે બોધ આપ્યો એ તરત જ એમણે ગ્રહણ કર્યો. એવી સ્થિતિ લઈ ગયા. સત્પુરુષ પ્રત્યેની અનન્ય આશ્રય ભક્તિનો રહસ્ય એ છે કે તેનાથી, એટલે આશ્રય ભક્તિથી તેઓ શ્રીના આત્મહિતકારી વચનોનું યથાર્થ ગ્રહણ થવાની યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. અથવા જે મોક્ષાર્થી જીવ છે તેને સત્પુરુષના આત્મકલ્યાણી વચનોનું યથાર્થ ગ્રહણ થાય છે. મોક્ષાર્થી છે એને પણ યથાર્થ ગ્રહણ થાય છે, કેમ કે એનું લક્ષ્ય બરાબર છે, આત્મનું લક્ષ્ય છે બરાબર થઈ ગયું. તેને પ્રતીતિ સહિત પણ મોક્ષાર્થીને પ્રતીતિ સહિત સત્પુરુષને અનન્ય આશ્રય ભક્તિ ઉત્પન્ન થાય છે. મોક્ષાર્થી હોય એને તો અનન્ય આશ્રય ભક્તિ ઉત્પન્ન થાય છે, કેમ કે એનું એક ધ્યેય થઈ ગયું પૂર્ણ શુદ્ધ થવું છે. જે દર્શનના અનુભાગને વિશેષ પ્રમાણમાં ઘટાડવામાં અને વચન બોધને પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણભૂત થાય છે, દર્શન મોકળે છે. અન્યની આશ્રય ભક્તિને લઈને દર્શન મોકળે છે, અને તેથી એમનો જે બોધ છે એ પરિણામ પામે એવી સ્થિતિ આવે છે. પરદ્રવ્ય પરભાવમાં અથવા પરદ્રવ્ય અને પરભાવ બેમ છે. અહંપણારૂપ એટલે પોતાપણારૂપ, અહંપણારૂપ એટલે પોતાપણારૂપ અનાદિ મહાદોષ છેદવા અથવા મૂળથી મટાડવા સમ્યક જ્ઞાન દશા જોઈએ. પરંતુ તે ઉત્પન્ન થવા અર્થે એટલે તે એટલે સમ્યક જ્ઞાન દશા ઉત્પન્ન થવા અર્થે તે દોષ મોડા પડે છે. અહંભાવ પોતાપણાનો જે દોષ છે એ મોડો પડે છે, અને તેવું મોડાપણું થવામાં ઉપરના બે કારણો મુખ્ય આધારભૂત જાણે તેનું લક્ષ્ય રાખી, તેની નિરંતર મુખ્યતા રાખી પરિણતિ થવી કે કરવી ઘટે. જાન્યુઆરી 93 છે, 4 વર્ષ પરિણતિ કરવી થઈ ઘટે અથવા કરવી ઘટે. પરંતુ તે દોષ ઉત્પન્ન થવા અર્થે તે દોષ મોડા પડે છે, એટલે જ્ઞાન દશા ઉત્પન્ન થવા અર્થે તે દોષ મોડા પડે છે, અને તેવું મોડાપણું થવામાં ઉપરના બે કારણો, ઉપરના બે કારણો ક્યાં? એક અનન્ય આશ્રય ભક્તિ અને જેને લઈને થતી યથાર્થ વચનો એને યથાર્થ ગ્રહણ થવાની યોગ્યતા, આ બે ઉપાદાનના પરિણામો થાય છે. અનન્ય આશ્રય ભક્તિના યોગ્યતા અને વચન બોધને ગ્રહણ કરવાની યોગ્યતા, એ બે કારણો એના મુખ્ય આધાર છે. અહંપણું મટવા માટે, પોતાપણું મટવા માટે. પરંતુ જે આશ્રય ભક્તિ છે એ બધેથી ઉઠાડી મૂકે છે. જીવને બધે છે બળવાન પરિણામ છે, એ પ્રકારે બળવાન પરિણામ છે. એટલે એ બેને મુખ્ય આધાર જાણે, તેનું લક્ષ્ય રાખે, તેની નિરંતર મુખ્યતા રાખે, કરીને તે થવી ઘટે. એ વાત લક્ષમાં રાખવી ઘટે છે કે એ વાત પણ લક્ષમાં રાખવી ઘટે છે કે ઉદય ભાવોમાં નિરસતા આત્મહિતની જાગૃતિ પૂર્વક યથાર્થ અત્યારે હોય, નહીં તો વૈરાગ ઘણી રીતે આવે છે, અનેક પ્રકારે વૈરાગ આવે છે એની વાત નથી. ઉદય ભાવોમાં આત્મહિતની જાગૃતિ પૂર્વકની જે નિરસતા, એવી નિરસતા કેળવ્યા વિના સત્પુરુષના વચનનું ગ્રહણ થવાનું વિચાર દશા અથવા સમજણની યથાર્થતા પ્રાપ્ત થતી નથી. સમજણની યથાર્થતા
પરમા યોગ્યતાની વાત કરી, યથાર્થ ગ્રહણ થવાની યોગ્યતાની પ્રાપ્તિ થાય છે, અહીંયા ગ્રહણ થવાનું વિચાર દશા લીધી છે.
હા, સત્પુરુષના વચનનું ગ્રહણ થવાનું વિચાર દશા, વિચાર દશાની યોગ્યતા જ્ઞાનની પ્રધાનતા થઈ ગઈ. વિચાર દશામાં જ્ઞાનની, એટલે એનો અર્થ કર્યો કે સમજણની યથાર્થતા પ્રાપ્ત થતી નથી. સમજણ થવી અને સમજણની યથાર્થતા આવી બે જુદી જુદી વાત છે. વૈરાગ્ય, ઉપશમ, ઇન્દ્રિય નિગ્રહ, અનાશક્તિ વગેરે યથાર્થ નિરસતા અને યથાર્થ ઉદાસીનતાના પર્યાયો છે. બરાબર, યથાર્થ સમજણની વાત લીધી, આ સમજણ વિરક્તિ સાથે હોય છે, એટલે એમાં આ પ્રકાર સંજય હોય છે. યથાર્થતા આવે એટલે કોઓર્ડિનેશન, બધા બીજા આનુષંગિક પરિણામો કોઓર્ડિનેશન થવા માંડે છે. એક વખત બરાબર યથાર્થ લાઈન પરિણામમાં શરૂ થવી પછી પાકો આપશે. સમજાવવા માટે ઘણા પડતી વાતો આવે, આમ પરિણામમાં તો ઓટોમેટિક
કારણ
છે યોગ્યતા આવી ભૂત પરિણામ વચન ગ્રહણ કરવાનું. એ રીતે પાછો આ સહેલું થઈ જાય છે. આશ્રય ભક્તિમાં તો કોઈ જીવ આવી શકે છે, એમાં કઈ બહુ અઘરી વાત નથી. પછી મારું કઈ ઓટોમેટિક એનું રિઝલ્ટ આવવા માંડશે. પ્રસંગોનો અનુભવ કરવો, સમજણમાં યથાર્થતા અને નિર્મળતા આપવા થવા, વચનોની અસર થવી, એમ જોઈને કૃપાળુ દેવી જરા એ વાતને એમ્ફેસાઇઝ કરી છે.
એટલે
વૈરાગવાનો નિરસતા આવવાને કોઈ પણ નિરસતા લાવે છે, ચિંતના પણ નિરસતા લાવે છે. આશ્રય ભક્તિમાં શું થવાનું? આમ પરિભ્રમણની ચિંતા અને વેદની વેદના આવે તો આશ્રય ભક્તિમાં તો એવું છે કે તમને આશ્રય ભક્તિના પરિણામ હોય, એટલે એવું નથી કે સત્પુરુષનો સંયોગ નિરંતર મળ્યા કરે. સર્વકર્મના કારણે વિયોગ પણ થવાનો, સંયોગ હોય તો વિયોગ થઈ જવાનો, એ વખતે પછી વિર વેદના ઉપડશે. આ દ્રષ્ટિકોણથી આ ઉપાયને એમણે સુગમ ને સહેલો કર્યો છે.
આ વાત બીજા કોઈ શાસ્ત્રોમાં કર્માગમમાં બીજે કઈ જોવા નથી મળતી. આશ્રય ભક્તિની વાત
એમને ઘણો ઉપકાર કર્યો છે. એ રીતે કૃપાળુ દેવે જે ઉપકાર કર્યો,
હાજી
જેને પરમ ઉત્કૃષ્ટ એવો જીનદેવનો અંતર્મુખનો માર્ગ શ્રવણ પ્રાપ્ત પણ થયો નથી, તે હીનપીણી જીવ સંસારના ભયંકર દુઃખોથી મુક્ત ન થઈ શકે તે સહજ છે. કે જેને એ માર્ગનું શ્રવણ જ નથી થયું, એટલું પુણ્ય જ નથી એનું, મનુષ્ય બહુ મળ્યો છે. પણ જીનેન્દ્ર દેવનો જે અંતર્મુખનો ઉપાય છે અંતર્મુખ થવાનો, એ વાત કાને પડી નથી. તો એને તો આ સંસારનું પરિભ્રમણને ભયંકર દુઃખોથી મુક્ત ન થઈ શકે તે સહજ છે. પરંતુ જે જીવને પરમ સત્ય લક્ષ ઉપર આવ્યું છે, આ વાત તો પરમ સત્ય છે, આ સિવાય હવે બીજું કોઈ સત્ય નથી, એવી વાત ધ્યાન ઉપર આવી ગઈ છે, તે ક્ષુદ્ર ઉદય પ્રસંગો કેવા, ક્ષુદ્ર એટલે તુચ્છ, જેટલા ઉદય પ્રસંગો છે બધા તુચ્છ જ છે. પછી એમ નથી કે અમુક કઈક વજન દેવા જેવા છે, એવું નથી. તુચ્છ ઉદય પ્રસંગો અને સાધારણ વિકલ્પોમાં સ્વયંના મહાન સ્વરૂપને રોકી રાખે છે, પરમાત્માને પ્રગટ થતો રોકી રાખે છે. તે પ્રમાદની રતિ છે, એ પ્રમાદનો પ્રેમ છે. લક્ષ ઉપર આવ્યા પછી શું કરવા બીજું? પ્રમાદ છે, બીજું કરો એ પ્રમાદ છે, બીજું થાય એ પ્રમાદ છે. લક્ષ ઉપર આવ્યા પછી એ પ્રમાદનો પ્રેમ હોય તો એવો પ્રમાદ થાય, નહીતર એમને એમ ન થાય. પણ લક્ષ ઉપર આવ્યા હોય એની વાત છે. પ્રમાદ માં રતિ કરવા યોગ્ય કઈ જ નથી. આકર્ષણ થાય એવું કઈ છે નહીં પ્રમાદ ની અંદર. પ્રમાદ તો એક પ્રકારનો ફાલતુની આળસ છે, બીજું નથી. એટલે એમ કેવું છે કે જીવને જ્યાં ખબર પડી જીનેશ્વર દેવ નો અણમોલ માર્ગ આ છે, જગત માં તો ખબર નથી લોકોને, એવી વાતની મને ખબર પડી છે. પછી તુચ્છ પ્રસંગોમાં માની લ્યો કે કઈ બીજો ઉદય નથી, ઘર છોડીને અહીંયા ભાવનગર અત્યારે હમણાં થોડો ટાઈમ સત્સંગ માટે આવ્યો છે, અહીંયા શું બીજો ઉદય છે? કઈ ખાવું પીવું સૂવું ને સ્વાધ્યાય કરવો, પ્રયોગ ના સાધનો છે. આ તો એમ માનું કે પછી ન કરે જીવ તો પ્રમાદ નથી, તો બીજું શું છે? એમાં શું છે? ખાવા પીવામાં રસ પડે, તુચ્છ ઉદય છે. એમાં જે રસ પડે છે એ પ્રમાદ માં રતિ છે. થોડું કામ રહી જાય છે, જે કરવું છે એ કામ અધરું જાય છે. અને સપૂચું હાવ તમુક રહી જાય છે, આખે આખું રહી જાય છે. એવી પરિસ્થિતિ એક તુચ્છ ઉદય પ્રસંગને લઈને થઈ જાય છે. એ પ્રમાદમાં રતિ કરવા યોગ્ય કાંઈ જ નથી. તેથી એ જીવ ત્વરાથી સ્વયંના મહાન પદને સંભાળી અંતર્મુખ થા, અંતર્મુખ થા, કેમ કે અંતર તત્વ સ્વરૂપ છે ને, અંતર્મુખ થઈ પત્તો લાગે છે કે પોતાના મહાન પદને સંભાળીને અંતર્મુખ થા. ક્ષુદ્ર વિકલ્પોને સિદ્ધ કરવામાં રોકાવું, આમ થાય તો ઠીક, ના આમ થાય તો ઠીક, ન થાય તો ખેંચી તાણીને થોડુંક કરવું, હા આગ્રહ રાખીને કરવું, એ ક્ષુદ્ર વિકલ્પોને સિદ્ધ કરવામાં રોકાવું, તે આત્માને આવરણ કરનાર છે અને અવિવેક છે. એ આત્માને આવરણ કરે છે એટલે નુકસાન મોટું છે. જરાક ક્ષણિક જીભના ચટકાને લઈને મોટું આવરણ કરી લેવું એ ક્યાંનો ન્યાય છે? આખા આત્માને પરમાત્મા પદને આવરણ કરી નાખવું એ કેવી વાત છે? અને અવિવેક છે એ આત્માને આવરણ કરનાર છે અને અવિવેક છે. સંસાર પ્રત્યેની તીવ્ર ઉદાસીનતાથી અને સત્સમાગમથી પ્રાપ્ત વિશુદ્ધ મતિથી ઠીઠી કરીને બધા સાધન લીધા છે. સંસાર પ્રત્યેની તીવ્ર ઉદાસીનતાથી અને સત્સમાગમથી પ્રાપ્ત વિશુદ્ધ મતિથી કોઈક જીવને કેવળ અંતર્મુખ થવાનો તે માર્ગ સમજાય છે, નહીતર તો એ સમજાતો નથી. કઈ પરિસ્થિતિમાં સમજાય છે જીનેશ્વર દેવનો અંતર્મુખ થવાનો માર્ગ? કે સંસાર પ્રત્યેની તીવ્ર ઉદાસીનતાથી કે હવે કોઈ કોઈ ભોગે જોતો નથી, આ સંસાર હવે કોઈ ભોગે જોતો નથી, અને સત્સમાગમથી પ્રાપ્ત વિશુદ્ધ નિર્મળ મુક્તિ થઈ. એમાં શું છે કે એક આત્મકલ્યાણથી ના હેતુથી જો સત્સમાગમ કરવામાં આવે તો મતિની નિર્મળતા પ્રાપ્ત થાય છે. એ જીવને કેવળ અંતર્મુખ થવાનો તે માર્ગ એટલે જીનદેવનો માર્ગ છે તે સમજાય છે. જે સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે એ બધા જ દુઃખના ક્ષયનો ઉપાય છે જેને સમજાય છે તે નિષ્પ્રમાદપણે તેનું અહર્નિશ આરાધન કરે છે. જેને એ માર્ગ સમજાય એ પછી પ્રમાદ કરે નહીં, તો નિષ્પ્રમાદપણે રાત્ર દિવસ રાત્રિ દિવસ એનું આરાધન કરે છે. પછી પાછળ પડી જાય, બરાબર એની પાછળ પડી જાય. સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે, પછી છોડે નહીં. શું છે કે જે વાત શ્રવણ પ્રાપ્ત થવું એ પણ બહુ દુર્લભ ચીજની પ્રાપ્તિ થઈ જાય. આવો જે વિષય છે આત્મકલ્યાણ અંતર્મુખ થવાનો બહુ દુર્લભ ચીજ છે. એને પાસે દેવલોકના પુણ્ય કાંઈ નથી, મનુષ્ય લોકના સંયોગો અને પુણ્ય સંયોગો તો કઈ તો હા રાગદોડ જેવા છે, દેવલોકના પુણ્ય કઈ નથી. થોડુંક એનું મૂલ્યાંકન થવું જોઈએ. મૂલ્યાંકન બરાબર થાય તો એની ગંભીરતા આવે છે. ગંભીરતા આવે તો તુચ્છ પ્રસંગોમાં રોકાય નહીં, તો તુચ્છ પ્રસંગો એ બધું વિસ્મરણ થઈ જાય. જે જીવને કોઈક જીવને એ સમજાય છે આમાં તકલીફ શું છે, ઘણા ભેગા થાય એમાંથી કોઈક જીવને સમજાય છે, કોઈક જીવને સમજાય એને બેડો પાર થઈ જાય. ઉદયમાં જે થવું હોય એમ ધ્યાન જ દેવાનું મન થાય. લેવું તો એમ જ જોઈએ, આવી ચીજ મળે ક્યારે, અંત કાલે ન મળે. અંત કાલે મળવી મોંઘી ચીજ છે, દુર્લભ છે. એ ચીજ હાથમાં આવે તો પૂરી શક્તિથી એની પાછળ બધી જ શક્તિ એની પાછળ ફરતી હોય. એવી રીતે અભિપ્રાય તો તૈયાર થવો જોઈએ. આત્મદર્શન માટે આખા જગત થી ઉદાસીન થઈ, આખા જગત થી ઉદાસ થઈ, અંતર્લક્ષ કરવાની જે અત્યંત જેની અત્યંત તત્પરતા વર્તતી હોય તેવા ઉત્કૃષ્ટ પાત્ર જીવને પ્રત્યક્ષ મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ ગુણાતિશય જેને પ્રગટ થયો છે, પવિત્રતા જેની શોભા છે અને જે દિવ્ય ગુણોથી દિવ્ય મૂર્તિ રૂપે દ્રશ્યમાન થાય તેવા પુરુષરૂપ ભગવાનના આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરતા વચનો એટલે કે અમૃત ધારા અંતરમાં પ્રદેશે પ્રદેશે વ્યાપી જાય છે. આ પરિણમન કેવી રીતે થાય છે? લાંબુ વાક્ય છે, માતલી થઈ ગઈ. ઉત્કૃષ્ટ પાત્ર જીવની વાત લીધી છે, ઉત્કૃષ્ટ પાત્ર જે છે કે જે આત્માના દર્શન માટે આખા જગતથી ઉદાસ થયો છે, આખા જગતથી જેણે મોઢું ફેરવી લીધું છે, ઉદાસ થયો એટલે હું મોઢું ફેરવી લીધું છે કે આ આખું જગત સોનાનું થાય તો અમારે તણખલાની તો લે છે. આત્મદર્શન માટે આખા જગતથી ઉદાસ થઈ અંતર્લક્ષ કરવાની જેની અત્યંત તત્પરતા વર્તતી હોય, સ્વરૂપનું લક્ષ્ય કરવા માટે, અંતર્લક્ષ કરવું એટલે અહીંયા સ્વરૂપને લક્ષમાં લેવા માટે જે તત્પર થઈ ગયો હોય એવા ઉત્કૃષ્ટ પાત્ર જીવને, ઉત્કૃષ્ટ પાત્ર જીવને ના આટલી વિશેષતાઓ લીધી. પ્રત્યક્ષ મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ, પછી એને સત્પુરુષ કેવા દેખાય છે અથવા એને સત્પુરુષનું દર્શન કેવું હોય છે, કે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ, આત્મજ્ઞાનની મૂર્તિ, ગુણાતિશય જેને પ્રગટ થયો છે, અતિશયપણે ગુણ પ્રગટ થયો છે, સર્વગુણાસ્તે સંકેત છે ને, ગુણાતિશય જેને પ્રગટ થયો છે, પવિત્રતા જેની શોભા છે, જે દિવ્ય ગુણોથી દિવ્ય મૂર્તિ રૂપે દ્રશ્યમાન થાય છે, એ પ્રકારનું દર્શન છે. આત્માના ગુણો છે તો દિવ્ય ગુણો છે ને, દિવ્ય ગુણોથી દિવ્ય મૂર્તિ રૂપે દ્રશ્યમાન થાય છે તેવા પુરુષરૂપ ભગવાનના આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરતા વચનો, વિકલ્પ વખતે જ્ઞાન પરોક્ષ હોય, ધારા તો પ્રત્યક્ષ છે ને, જ્ઞાન ધારા તો પ્રત્યક્ષ છે, નિમિત્તત્વ એનું છે, વચન ને નિમિત્તત્વ શેનું છે? આત્મદશાનું છે, જે પ્રત્યક્ષ આત્મદશા છે એટલે વચનોમાં એની ઝલક આવે છે. એ અંતરમાં એને પ્રદેશે પ્રદેશે વ્યાપી જાય છે, જરા પણ નીચે પડવા દેતા નથી. આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરતા વચનો અમૃત ધારા જેવા વચનો લાગે છે. કેવા લાગે છે? અમૃત ધારા. અમૃત ધારા, જીવને અમર પદ પ્રાપ્ત કરાવનાર છે એટલે એને અમૃત ધારા કહે છે. કેમ કે અમૃત થી મરણ ન થાય ને, એક વખત અમૃત પીએ અજર અમર થઈ જાય. એ અમૃત ધારા અંતરમાં પ્રદેશે પ્રદેશે વ્યાપી જાય છે, કારણ કે તે સુપાત્ર જીવ દિવ્યામૃત ને પ્રદેશે પ્રદેશે થી ઝંખતો ઉભો છે, માટે વ્યાપી જાય છે. એમને વ્યાપી જતું નથી, એની ઝંખનામાં ઉભો છે, એ દિવ્યામૃત ને મળે છે. કોરો ઘડો હોય પાણી નું ટીપું પડે એટલે ચૂસી લે. ઝંખના તડપણ આતુરતા, પણ તીવ્ર આતુરતા, આતુરતા નથી
તીવ્ર,
તીવ્ર આતુરતા કો ઝંખના કહેતે હૈ. જે કબ મિલે ઓર મેં પી જા, બહુ તૃષા લગી હોય, ઇતની તૃષા લગી હો, ઇતની તૃષા લગી હો કે રોમ રોમ સે પુકાર ઉઠે, પાણી 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 પાણી.
તપ્ત ધરતી હોય ને વરસાદે ચૂસી લે,
ચૂસી લે છે. એસે ઉનકી યોગ્યતા એસી હૈ, એની ચાહત હોય છે, ઝંખતો ઉભો છે એટલે એને પ્રદેશે પ્રદેશે વ્યાપી જાય છે, પ્રસરી જાય છે. આત્મ સ્વરૂપ ને પ્રત્યક્ષ કરતા વચનો અંતરમાં પ્રદેશે પ્રદેશે વ્યાપી જાય છે, કારણ કે તે સુપાત્ર જીવ દિવ્ય અમૃત ને પ્રદેશે પ્રદેશે થી ઝંખતો ઉભો છે. ઝંખે પ્રદેશે પ્રદેશે થી ઝંખે છે. તે પુરુષ પ્રત્યક્ષ ની આત્મવૃત્તિ અને આત્મ જાગૃતિ આત્માર્થી જીવ માટે વગર કહે પણ બોધ નું નિમિત્ત થાય છે. મૌન હોય તો પણ બોધ નું નિમિત્ત મૌન પણ આત્મ સ્થિરતા બોધ કરતા આગળ ની વાત
સ્વરૂપ સ્થિતિ સંભવે છે.
મૌન થી પણ સ્વરૂપ સ્થિતિ સંભવે છે, સ્વરૂપ થી કે સ્વરૂપમાં સ્થિર થઈ જાય.
249
પરોક્ષ માં પ્રત્યક્ષ માં એક ફેર છે, એટલે તો આત્મસિદ્ધિમાં એ નાખ્યું છે. પહેલેથી એમનો અભિપ્રાય બહુ ક્લિયર છે. આત્મસિદ્ધિ 30મા વર્ષે લખી, આ 24મા વર્ષનો પત્ર છે. 6 વર્ષ પહેલા પણ એમને એકદમ ક્લિયર કટ લાઈન છે. પ્રત્યક્ષ સદગુરુ સંબંધની પરોક્ષ જેનો ઉપકાર, જીનેન્દ્ર ના વચનો પરોક્ષ મળે અને પ્રત્યક્ષ સદપુરુષ નું મૌન મળે, આત્મસ્થિતિ સ્થિત મળે છે. ઓલાથી આત્મસ્થિતિ નો
બરાબર
પરિણમન પરિણમન ને લાવે
જી.
રહસ્ય ખોલ્યું છે, પ્રત્યક્ષ સત્સમાગમ નું રહસ્ય ખોલ્યું છે. મૂલ્યાંકન બહુ મોટું થાય એવું વાત છે. પ્રત્યક્ષતા નું મૂલ્યાંકન પરોક્ષ જીનેન્દ્ર ના વચનો જે કામ ન કરે, તીર્થંકર ના વચનો જે કામ ન કરે, એ પ્રત્યેક સત્પુરુષ નું મૌન કામ ભગવાન નું નામ પહેલું લીધું છે. આ સંકેત છે, પ્રત્યક્ષતા નો સંકેત છે. તે પુરુષ પ્રત્યક્ષ ની આત્મવૃત્તિ અને આત્મજાગૃતિ આત્મારથી જીવ માટે વગર કહે પણ બોધ નું નિમિત્ત થાય છે. ત્યાં વાણી એટલે કહેવાનું, બધું તો કથન નથી, ત્યાં કથન દિવ્ય ધ્વનિ ભાષે તેમાં શું આશ્ચર્ય. પછી કથન સાધારણ કથન નથી લાગતું, દિવ્ય ધ્વનિ લાગે. આ દિવ્ય ધ્વનિ છૂટે છે મારા માટે, આ દિવ્ય છૂટે છે. દિવ્ય ધ્વનિ તીર્થંકર ને પણ હોય છે અને કોઈ કોઈ કેવળી ને પણ હોય છે. બધા મુખ કેવળી નથી હોતા, કેટલાક કેવળી મુખ કેવળી હોય છે અને કેટલાક કેવળી ને દિવ્ય ધ્વનિ છૂટે છે. એને ધર્મસભા ભરાય છે અને સમુસરણ એને ભરાય છે. આમ આવે છે પદ્મ પુરાણ માં. ગણકુટી હોય છે અને સમુસરણ જેવો પણ હોય છે, ધર્મસભા જેવો પણ હોય છે. દિવ્ય ધ્વનિ છૂટવાની છે ને, એટલે એને યોગ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તો થઈ જ જાય. આવે છે પદ્મ પુરાણમાં રામચંદ્રજી, એમને વનવાસના કાળમાં એક મુનિરાજનો ઉત્સર્ગ દૂર કરેલો છે. જંગલી માણસો કઈ ઉત્સર્ગ કરતા હતા, દૂર કરેલો. એ મુનિને આગળ જતા કેવળ જ્ઞાન થઈ ગયું, એનો ઉત્સર્ગ દૂર કરેલો એ મુનિને કેવળ જ્ઞાન થઈ ગયેલો. અને કેવળ જ્ઞાન પછી એમનો વિહાર રિયંત અવસ્થામાં અયોધ્યાના ઉપવનમાં થયો, એમને ખબર પડી. એમનો ઉપદેશ સાંભળવા જાય છે, એમ તો પોતે રાજગાદીએ છે, પોતાના ભાવ લશ્કર સાથે એવો કોન્સેપ્ટ નહીં હોવો જોઈએ, બીજો તીર્થંકર હોય ત્યારે જ દિવ્ય ધ્વનિ હોય. એમ કેવળીને પણ દિવ્ય ધ્વનિ હોય છે, અને પોતાને આવો ભાસ થાય ત્યારે પણ એને દિવ્ય ધ્વનિનો ભાસ થાય છે.
જ્ઞાની પુરુષ ને દિવ્ય ધ્વનિ, જ્ઞાની પુરુષ ને દિવ્ય ધ્વનિ
લાગે ને છદ્મશ છે એને અંદર આત્માને સ્પર્શે એ વાણી, એની વાણી આત્માને સ્પર્શે ત્યારે દિવ્ય ધ્વનિ ભાષે. દિવ્ય ધ્વનિ આત્મસ્પર્શ સ્પર્શનારી વાણી છે, જેને સ્પર્શે એને બીજાને તો ખલાસ, આપણા દ્વાર જઈ આવ્યા તો ધ્યાન હોય ત્યારે એવું થાય.
જીનવાણી છે ને, જીનવાણી છે
તો ગુરુદેવ કહેતા જ્ઞાની વાણી ને જીનવાણી કહેતો. બેન શ્રી ના વચના પર તો વાંચતા પોતાની વાત ના કરે, પેન્સિલના વચના પર તો કથા બહુ કહેતા ભજન દઈને. આ જીનવાણી જ છે, આ શાસ્ત્ર છે, જીનવાણી છે, મહિમા કરતા. એટલા માટે કોઈ બીજી એનું મૂલ્યાંકન ઓછું ના કરે કે મને પાછળ આશરે ઓછું મૂલ્યાંકન અથવા જો પોતે યોગ્યતામાં આવે તો એને એમ જ ભાષે યથાર્થ છે એમ જ ભાષે નિર્માણી છે એમ જ ગુરુદેવ અમારે લીએ અનંત તીર્થંકરો છે ભી એક તીર્થંકર અનંત તીર્થંકરો છે ભી એ ભાષ્યું ભાષ્યું એટલે કીધું ફીલ કર્યું છે ભાષ્યું મીન્સ ફીલ કર્યું અનુભવ બોલે
છે